மாதேவியாக்ஷிரத்னம் சப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திர மகோன்வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ராஜச்சந்திர ஜ்ஞான் மந்திர், ராஜ்கோட், ரவிவார், தாரீக் 2 மார்ச் 2008. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் கிரம்வார பத்ர சுவாத்தியாய பத்திராங்க 493 ஆத்மஸ்வாத்தியாய ચાલુ છે. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક એની આ પદમાં વિચારણા ચાલે છે. આત્માનું સ્વરૂપ જ્યાં સુધી જીવને લક્ષમાં આવતું નથી ત્યાં સુધી એ મુક્તિના માર્ગે આગળ વધી શકતો નથી, કારણ લક્ષ્ય આત્મા છે. એ અરૂપી છે, અમૂર્ત છે, અદ્રશ્ય છે, ઇન્દ્રિયાતીત છે, એટલે એણે લક્ષ્ય ધારણાથી બાંધ્યા સિવાય છૂટકો નથી. પણ એ ધારણા જો મતિકલ્પનાથી કરવા જાય તો પણ રખડાવનારું છે. માટે જ્ઞાનીના વચનના આશ્રય લઈને એ જો ધારણા બાંધે તો જ્ઞાનીઓ જેનો લક્ષ્ય કરવાનો છે એના લક્ષણથી પદાર્થને ઓળખાવે છે. જે અરૂપી છે એનો લક્ષ્ય કરવા માટે લક્ષણોને બરોબર સમજવા પડે, અવધારવા પડે. તો એ પરમ કૃપાળુ દેવે અહીંયા આ જે પુરુષો શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એમણે જે કહ્યું છે એની ફરી સમજણ આપે છે કે આ આત્મા છે. જે આત્મા છે તે નિત્ય છે. જે આત્મા છે અને નિત્ય છે તે જ પોતાના કર્મનો કર્તા છે. જે પોતાના કર્મનો કર્તા છે તે જ કર્મનો ભોગતા છે. અને તે કર્મનો કર્તાપણું અને ભોગતાપણું ટળી શકે છે. એ ટળવા માટેનો ઉપાય છે. આ આત્માના 6 પદ છે. 5 પદમાં એ આત્માનું સ્વરૂપ કહ્યું, 6ઠા પદમાં તે ઉપાયને આરાધી શકે એવું આત્માનું પદ છે. એ સાધક બને, એ આરાધક બને, એ ઉપાસક બને તો એ મુક્ત બને. એ માત્ર આત્મા જાણે અને સાધક ન બને, આરાધક ન બને, ઉપાસક ન બને તો એ મુક્ત ન થાય. 5મું પદ તો જ મળે. સ્થાનક 5 વિચારીને છઠ્ઠે વર્તે જે પામે સ્થાનક 5મું એમાં નહીં સંદે. નિજપદની પ્રાપ્તિ કરવી છે પણ એની શરત છે 6ઠે વર્તે જે. 6ઠા પદમાં જેનું વર્તવું થાય છે આરાધક પદ છે, સાધક પદ છે, ઉપાસક પદ છે. માત્ર જિજ્ઞાસાથે કામ નથી થતું, કૃતિ કરવી પડે છે. માત્ર જાણકારીથી કામ નથી થતું, પુરુષાર્થ કરવો પડે છે. અને એ પુરુષાર્થની જે સ્વરૂપ છે એ જ્ઞાનીઓ સમજાવે છે. એટલે એ પુરુષાર્થ પણ પોતે પોતાની કલ્પનાથી કંઈ કરવાની જરૂર નથી, પણ જે રીતિથી જે ધર્મથી જ્ઞાનીઓ આ સંસારના અનાદિ અનંત સ્વરૂપને છેદીને નિજ પદને પામ્યા એવા જ્ઞાનીઓની કરુણા અમાપ છે, બેહદ છે. એમણે અન્ય જગતના જીવો પણ શાંતિ પામે, કર્મબંધનથી મુક્ત થાય એ માટે એમણે પણ એમનો બોધ આપ્યો છે. અહીંયા કૃપાળુદેવે જે કહ્યું છે કે આ 6 પદ અત્યંત સંદેહ રહિત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. આપણે આગળ ચાલીએ છીએ એટલે આ 6 પદ અત્યંત સંદેહ રહિત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. અહીંયા શ્રદ્ધા તત્વ આવવું જોઈએ. જ્ઞાનીઓ કહે છે, જેમણે આ પદની પ્રાપ્તિ કરી છે એ કહે છે કે આ પદ અત્યંત સંદેહ રહી છે. તો આ 6 પદની અંદર મુમુક્ષુ જીવે શું કરવાનું છે? શ્રદ્ધાન સિવાય સાધક જીવે શું કરવાનું? સાધના કરતા પહેલા આને સમ્યક દર્શન કહે છે, શ્રદ્ધાન થવું જોઈએ. જ્ઞાની પુરુષોના, આપ્ત પુરુષોના વચનની પ્રતીતિ પ્રતીતિ થવી જોઈએ. એ થશે નથી થયા પહેલા આપણે જે વિષય આપણો નથી એના ઉપર શંકા કરીએ, કાં જ્ઞાનીને ઓળખી લેવા. એ કહે છે આ કેનાર પુરુષ છે એ વિતરાગ છે, આ કેનાર પુરુષ છે એનામાં કરુણા છે, એ કરુણાથી કહે છે, સ્વાર્થથી કહે છે, મતલબથી કહે છે, એને આપણી પાસેથી કંઈ લેવું છે? શું કરે છે, શાના માટે? કે પુરુષને ઓળખો અને પછી વચનમાં શ્રદ્ધા કરો. આપ્ત છે, વિશ્વાસ કરવા યોગ્ય છે, એને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે અને સાથોસાથ એનો વિશ્વાસ કરવા યોગ્ય છે, એ આગમ વચનનો કેનાર છે. તો એણે જ્યારે કહ્યું કે આ છ પદ અત્યંત સંદેહ રહિત છે તો જીવે શું કરવાનું? આ જુઓ માર્ગ ટૂંકો થાય છે. એ છ પદની વિચારણા કરવા જાય કયું છે તો એનો આરોપ ક્યારે નહીં આવે. એના કરતાં એક જ્ઞાનીનો છેડો પકડી લીધો અને એણે કીધું કે આ છ પદ સંદેહ રહિત છે એટલે આપણી એટલી યાત્રા પૂરી થઈ ગઈ, હવે આપણે આગળ વધવું છે, ત્યાર પછી વધવું છે. એ છ પદ માટે થઈને આપણે હવે કંઈ ચિંતા કરવાની જરૂર નથી કે આ સાચું છે કે ખોટું, આત્મા છે કે નહીં અહીંયાથી શરૂ ન કરવું, છે એ નિત્ય છે કે નહીં અહીંયાથી શરૂ ન કરવું, એ એના કર્મનો કરતા ખરો કે નહીં એવી ખોટી તર્કવાદમાં પડવું નહીં, એ નહીવાદમાં ન પડવું, એ કરતા હોય તો એ ભોગતા ખરો કે નહીં, ભોગતા પરમાત્મા છે કે એ જે એવી માથાકૂટમાં ન પડવું, અને એનો મોક્ષ થાય કે નહીં આવું અનાધિકારથી રખડે છે એ થાય. હવે જરૂર શું છે તારે? એનો ઉપાય છે. અને એનો ઉપાય કીધો છે જ્ઞાનીએ કે માત્ર પાંચ પદ જ કીધા છે? તો કે ના, એનો ઉપાય પણ કીધો. તો આપણે આપણું ડાપણ બાજુ ઉપર મૂકી, મતિ કલ્પના બાજુ ઉપર મૂકી, આપણો અભિપ્રાય ને આપણી મિથ્યા માન્યતાઓ બાજુ ઉપર મૂકી, આપ્ત પુરુષના વચનમાં પ્રીતિ ભક્તિ શ્રદ્ધા કરી અને પરમાર્થના માર્ગે પુરુષાર્થ કરી. એટલો બધો સરળ માર્ગ, એટલું બધું ટૂંકું સ્વરૂપ આ પુરુષે આપ્યું છે કે ઘણો પંથ આપણો કાપી નાખ્યો. જેણે આ છ પદને સિદ્ધ છે કરવા માટે થઈને એને કેટલો કાળ ગુમાવ્યો હશે, કેટલા કાળે આ સત્યની ઉપલબ્ધિ થઈ હશે. કૃપાળુ દેવે આપણને એ બધા કાળથી આગળ મૂકી દીધા કે લે તું અહીં સુધી પહોંચી ગયો. જ્ઞાની પુરુષોએ કહ્યા છે એ પદ અમે કહીએ છીએ, એ શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે કહે છે, તમને કહીએ છીએ. અને આ પરમ પુરુષે કહ્યું છે કે આ છ પદ અત્યંત સંદેહ રહિત છે. અહીંથી ધર્મનો પ્રારંભ થાય. સમ્યક દર્શનનું પહેલું ભૂષણ છે નિશંકત્વ. નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગ પણ હોય છે. તો નિસંગનો માર્ગ નિર્ભયતાથી છે અને નિર્ભયતાનો માર્ગ નિશંકતાથી છે. તો સર્વપ્રથમ જીવે સાધકની ભૂમિકામાં નિશંક થવું જોઈએ. હવે નિશંક થવા માટે કાં તો પોતે બધો પુરુષાર્થ શરૂ કરવો જોઈએ, આત્મા છે કે નહીં ત્યાંથી શરૂ કરવું, પણ કાળ વિપરીત છે, પુરુષાર્થ અલ્પ છે, કોઈ મૂડી સાધનાની છે નહીં, પૂર્વનું આરાધન પણ નથી, આરાધનાની રીત પણ આ જીવ જાણતો નથી, અને અનારાધકપણાને આરાધકપણું માનીને ઊંધું ઘાલીને ઊંધે માર્ગે હેલો જાય છે, અવળે માર્ગે. જ્ઞાની કહે છે થોભ થોભ, આમાં ક્યાંય તારો પાર આવે એમ નથી. અનંતકાળ ગાયડો અને અનંતકાળ ગાડીશ તો આમનામ બફમમાં ને બફમમાં રહીશ, સંસારનો ક્યારેય અંત નહીં આવે. આવી જા પહેલા એક પોઈન્ટ ઉપર આવો, લક્ષ્યની સાચી દિશામાં આવો. મંજિલ તરફનું એક પગલું પણ મંજિલની સમીપ પહોંચાડે છે. સાચી દિશાનું એક કદમ જીવને પોતાના લક્ષ્યની નજીક પહોંચાડે છે અને ખોટી દિશાના હજારો માઇલની યાત્રા એ જીવને ભમાવે છે, એને પાછું આવ્યા સિવાય છૂટકો નથી. સંદેહ રહિત છે આ છ પદ, સંદેહ રહિત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. કેનાર કોણ છે? પરમ પુરુષ. પરમ પુરુષ પ્રભુ સદ ગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. આ પરમ પુરુષ આ સદગુરુ સમાન છે. કારણ કે એ બોધ આપે છે. એ સદગુરુ એ પદમાં અપેક્ષિત પદ છે, શિષ્ય અપેક્ષિત ગુરુપદ છે. આ પરમ પુરુષ છે, એણે બોધ આપ્યો છે, માર્ગને આલોકિત કર્યો છે, એ સદગુરુ છે. સદગુરુ આ પરમ પુરુષની દશામાં છે અને કોઈ જીવને આ રીતે માર્ગની પ્રરૂપણા કરે છે, માર્ગને આલોકિત કરે છે એ ગુરુ. બાકી તો જાણનાર બધાય કેવડે. 13માં ગુણસ્થાનક જ સાચું ગુરુસ્થાન છે, પણ પછી 6ઠાની વાત મૂકી છે, એ વિષય બીજો છે. તો અહીંયા પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, એનું જ્ઞાન પરમ છે, એ સુખનું ધામ છે. જેણે આપ્યું ભાન, એ પરમ પુરુષનું વર્ણન જાણવું હોય તો 789 સુભાગભાઈ ઉપર લખેલો પહેલો પત્ર પરમ પુરુષ દશા વર્ણન, જે બનારસી દાસજીએ સમયસર નાટકની અંદર કહ્યું છે, એ પરમ પુરુષ જેનો મોહ ગયો મટી ગયો તમામ, આવો પુરુષ હોય એને સદગુરુ માની લેજે, કોઈ વાંધો નથી. પરમ પુરુષ હોવો જોઈએ, પરમ પુરુષના લક્ષણો હોવા જોઈએ. એમાં બધું લખ્યું છે, એ પ્રતિષ્ઠાને શું માને, સિદ્ધિને શું માને, કંચનને શું માને, પદને શું માને, પ્રતિષ્ઠાને શું, બધું લખ્યું છે. એમાં કંઈ નિકૃષ્ટમાં નિકૃષ્ટ આ બધી સમાજના બધા પરપૂતગલના ભાવો છે એવું ઉત્કૃષ્ટ વર્ણન એ પદમાં કર્યું છે, ક્યાંય રોકાવા જેવું નથી. તો અહીંયા કહ્યું છે, એવા પરમ પુરુષે નિરૂપણ કર્યું છે, જેને કંઈ આશા નથી, મૂર્છાવાદનું કોઈ કારણ નથી, પૂર્ણ વિતરાગપણું જેમને વિશે વર્તે છે એવા પુરુષને જૂઠું કહેવાનું શું કારણ હોય. તો કહે છે, એણે આ નિરૂપણ કર્યું છે. ધર્મ એનું નિરૂપણ કરનાર કોણ, એના ઉપર ધર્મની સત્યતાનો ઘણો મોટો આધાર છે. આ અનુભવીઓનું વચન છે અને અનુભવીઓનો માર્ગ છે, એટલે અનુભવી સિવાય બીજાનું વચન ઉપકારી થઈ શકે એમ નથી. વચન ગમે તેવું સારી ભાષામાં કીધું હોય, દ્રષ્ટાંત સાથે કીધું હોય, ગમે તે રીતે પોતે એની અંદર ભાષાના બધા અલંકારો મૂક્યા હોય, પણ વાત અનુભવીની છે, માર્ગ અનુભવનો છે. અનુભવીના વચનના આશ્રયથી જ લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે. તો એ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. એ 6 પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. એ 6 પદનો વિવેક સપ્રમાણ થવા જોઈએ, વિવેક રહેવો જ જોઈએ. આત્માનું જેમ કર્તૃત્વ છે, સ્વભાવનું પણ છે અને કર્મનું પણ છે, વિભાવથી કર્મનું, સ્વભાવથી નિજ પદનું. આ વિવેક છે, એક આત્મા કરી જ ન શકે, આ અવિવેક છે. પદ સાચું, કરતા પદે સાચું, પણ એને આમાં શ્રદ્ધા નથી પાછું, અથવા બીજી મતિ કલ્પના છે. વિવેક, આત્મા પોતાના કરેલા કર્મનો ભોગતા છે. સંસારની અંદર કેટલી વાર અકડામણ આવે, કંટાળી જાય, આકુળતા આવે, લક્ષ્ય થવું જોઈએ કે આ જે કંઈ પ્રતિકૂળતા છે એ મારા અશુભ કર્મનો વિપાક છે, અને અશુભ કર્મનો કરતા કોણ? હું. તો મને અત્યારે પૂર્વે કરેલું મારું, પૂર્વે બાંધેલું, પૂર્વે જે અનિષ્ટ ભાવોથી જે બાંધેલું કર્મ છે એ ઉદયમાં આવ્યું છે, એનો જવાબદાર કોણ? હું. તો કોઈ નિમિત્ત ઉપર દ્રષ્ટિ ન પડે, અને નિમિત્ત ઉપર દ્રષ્ટિ ન પડે તો દોષ ન થાય, જીવમાં કશાય પરિણામ ન થાય, રાગ દ્વેષ ન આવે. એનામાં સંભાવે એ કર્મ વેદાય. કોઈ પણ વસ્તુ સંભાવે વેદાય ક્યારે? જ્યારે મારી જવાબદારી છે એમ સમજવામાં આવે ત્યારે. જ્યારે બીજાના કારણે હું કરું છું, બીજાને માટે કરું છું, બીજા થકી કરું છું, આવા બધા આડા અવડા ભાવ હોય તો સમજી લઉં કે ક્યારે સંભાવથી વેદન ન હોય, કશાય ભાવથી હોય. અને કશાય ભાવથી વેદન એ ફરી નવીન બંધનું કારણ થાય. ઉદય આવેલા કર્મો સમભાવે અવિષમ પરિણામે ભોગવી લેવા જોઈએ. આ વિષમ પરિણામ, ચિત્તનો પરિણામ જરા પણ ચંચળ થવો જોઈએ નહીં. કારણ કે જે ભોગવાય છે તેનો કરતા હું છું, તેની જવાબદારી મારી છે. આઈ એમ ટોટલી રિસ્પોન્સિબલ ફોર ઇટ. આમાં કોઈ બીજો કરી શકે નહીં. આવો જ્યારે આ વિવેક છે, સંસારની અંદર પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થાય, દુઃખ પ્રાપ્ત થાય, તો એ વિવેક છે કે મારા દોષનું પરિણામ છે. દોષ કોનો? વાંક કોનો? આપણે વાંક બીજાનો કાઢીએ છીએ, આપણે દોષ બીજાનો કાઢીએ છીએ. જ્યારે જ્યારે પ્રતિકૂળતા થાય ત્યારે આપણી દ્રષ્ટિ દુઃખ અને દુઃખની અંદર દોષ એના મૂળમાં, અને દોષ છે અન્યનો છે, અન્યના દોષે મને દુઃખ છે. જ્ઞાની કહે છે ફેરવી નાખ તારું સૂત્ર, તારા દોષે તને બંધન છે. એ સંતની પહેલી શિક્ષા છે. આ પહેલું સમજ, આ વિવેક. આ છ પદનો વિવેક થવો જોઈએ. આ કર્મનું ટળવાપણું છે, આ વિવેક થવો જોઈએ. કોણ ટાળે? જેણે બાંધ્યા છે એ ટાળે. કોઈ આપણા કર્મ ટાળી દે? આ વિવેક થવો જોઈએ. અને કર્મનું ટળવાપણું છે તો ટાળે કોણ? પોતે. એ તો પોતે શું કરે તો ટાળે, ઉપાય કરે તો ટાળે. ઉપેય છે એ મોક્ષ છે. ઉપેય તરફ લઈ જાય એ ઉપાય. ઉપાય એટલે શું? ઉપેય. ઉપેય એટલે લક્ષ્ય, પ્રાપ્તવ્ય, ગંતવ્ય. એના તરફ જે લઈ જાય એ ઉપાય. ઉપાય છે આનો, તો ઉપાય કોણે કરવાનો? પોતે કરવાનો. એટલે આત્માનું પદ છે આરાધકપણું, સાધકપણું, ઉપાસકપણું. એ આત્માનું પદ છે, એ તરતમ્યતા છે. પછી એની જે પ્રકારની જે સાધનથી સાધના કરે છે ત્યાં સાધક છે. જે સમૂહમાં આરાધના કરે છે સંપ્રદાયના બળ ઉપર, એ આરાધના કરે છે. અને પોતે નિજ એકાકીપણી અને પરમતત્વ સાથેનું અનુસંધાન કરે છે અંતર્મુખ થઈને, એ ઉપાસક છે. ઉપાસના એટલે તદ્દન સમીપે છે એની અંદર. તો એ તો એના તારતમ્યતા છે, એના પુરુષાર્થની તારતમ્યતા છે. પણ આવો વિવેક, આ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કરે છે. સ્વસ્વરૂપ કૃપાળુ દેવે એક પત્રમાં કહ્યું, 387, જીવને સ્વસ્વરૂપ સમજ્યા વિના છૂટકો નથી. વાત બેસે? જીવને સ્વસ્વરૂપ સમજ્યા વિના છૂટકો નથી. અને પછી ઉપદેશ છાયામાં એનો એક ઉલ્લેખ આવે છે. એમાં લખ્યું છે કે જીવનું સ્વરૂપ શું છે? જીવનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવે ત્યાં સુધી અનંતા જન્મ મરણ કરવા પડે. સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. સ્વરૂપ શું છે એ જ્યાં સુધી જાણવામાં ન આવે ત્યાં સુધી જીવને અનંતા જન્મ મરણ કરવા પડે. અને આવું સ્વરૂપ સાહેબ, આ તો બહુ મુસીબત છે. તો અમારે જાણવું ક્યાં જઈને જાણવું? તો પત્રાંક 315 સરસ લખ્યું છે, સ્વરૂપ સહજમાં છે. સ્વરૂપ સહજમાં છે, બહાર નથી, ક્યાંયથી લાવવાનું નથી. આ સ્વરૂપ ક્યાંયથી મળે નહીં. જ્ઞાનીના ચરણ સેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. સહજ છે છતાં વિકટ છે. સહજ એટલા માટે કે તારી પાસે તું છો મોક્ષ સ્વરૂપ. જીવનું સહજ સ્વરૂપ તો બીજો કોણ? તો કે તું જ. આત્મસિદ્ધિમાં સરસ કહ્યું કે તું છો મોક્ષ સ્વરૂપ. કઈ મોક્ષ બીજો છે? મોક્ષ અને તું અલગ છો? નહીં નહીં નહીં. પણ એને સમજવા માટે આવા કોઈ પુરુષ પરમ પુરુષના નિરૂપણથી જો સમજવામાં આવે તો એને પોતાનું પદ સહજ રીતે સમજાય. તો એક સહજ છે, જ્ઞાનીના ચરણ સેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ છે. આ સ્વરૂપ સહજ પણ છે વિકટ પણ છે. સહજ એટલા માટે છે કે પોતે જ તે સ્વરૂપ છે, પોતે જ તે સ્વરૂપ છે. અને વિકટ એટલા માટે છે કે દ્રષ્ટિ જ્યાં સુધી અનાદિનું મિથ્યાત્વ ટળે નહીં ત્યાં સુધી એ પ્રાપ્ત થતી નથી. અને એ દ્રષ્ટિ પ્રાપ્ત થવા માટે સત્પુરુષનો બોધ અનિવાર્ય છે. જીવ અનંતકાળ સુધી નિજ સંદેહ ચાલીને પ્રયત્ન કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે. આ રહસ્ય છે, આ રહસ્ય છે. પોતાથી પોતાને પ્રાપ્ત થતું નથી, અને જેનાથી પ્રાપ્ત થાય તેનું સ્વરૂપ ઓળખવું ઓળખાતું નથી. અને જીવની ભૂલવણી આ જ છે, આ ભૂલને ભાંગવાની છે. માર્ગ કોના થકી મળે? તો આ વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. આ છ પદ, એ છ પદ સ્વપ્રમાણથી કહ્યા છે, અત્યંત સંદેહરહિત છે. એનો જો વિવેક જાગૃત કરે જીવ, તો એને સ્વસ્વરૂપ સહજમાં સમજાય. કેમ કે આ જ્ઞાનીના વચનો છે, જ્ઞાનીના બોધથી સ્વરૂપ સમજવું છે, પોતાના સ્વછંદથી નથી સમજવું. જ્ઞાનીના બોધ આ છ પદ છે, એનાથી સમજવું છે, વિવેકપૂર્વક સમજવું છે, પ્રમાણથી સમજવું છે. તો કે છે કે તો એને અનાદિ વિવેકથી સ્વસ્વરૂપ સમજ તો સ્વરૂપ સમજાશે. આ જ્ઞાનીના ચરણની સેવા તો સમજાશે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. જ્ઞાની પુરુષોએ, પરમ પુરુષોએ આ છ પદનું નિરૂપણ કર્યું છે. એનો હેતુ શું? એને પીએચડી થવું હતું, એને થીસિસ લખવી હતી, એને માન સન્માન જોઈતા હતા, એને એનું બહુમાન મેળવવાનું હતું, શું કરવું હતું? એને એના સમારંભો યોજવાના હતા કે કેવી શોધ કરી, નોબેલ પ્રાઇઝ મેળવવાનું હતું, ગ્રીનિસ બુકની અંદર નામ લખાવવાનું હતું? જ્ઞાનીની કરુણા પણ આ જીવને સમજાતી નથી, એ જ મોટી કમનસીબી છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો જીવનો અહંભાવ અને મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ છ પદની દેશમાં પ્રકાશી છે. દેશના શબ્દ મૂક્યો, સમવસણની અંદર તીર્થંકરના મુખેથી પ્રગટ થતો જે બોધ છે તેને દેશના કહે છે. જે સર્વકાલીન છે, સર્વજનીન છે, સાર્વત્રિક છે, એ કોઈની નથી, કોઈના બાપની નથી, કોઈની માલિકીની નથી. ધર્મ આનો છે ને આને આને હોય પણ, આને આને હોય પણ, આવું ગાનપણ તો બધું અજ્ઞાનીઓના બધા તોફાન ને ચાળા છે. ધર્મ કોઈ કોઈને સોંપી શકાતો નથી. ધર્મ સ્વયંભૂ છે, સત્ય છે, સનાતન છે. કોઈ કાળે આ સત્ય ન હતું એવું નથી. આ તો અનુભવ કરનારના હાથમાં આવ્યું, જેને ન કર્યું એના માટે તો હજી પરાયું છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે આ દેશના સુકામ પ્રકાશી એને આવો બોધ, જગતના જીવોના હિત માટે જે બોધ થાય એ દેશના છે. જગતના જીવોના કલ્યાણ માટે જે બોધ થાય એ દેશના છે. એમાં કોઈ જીવની બાદબાકી નથી. તીર્થંકરનો ઉપદેશ કેવળ મનુષ્ય માટે છે, કેવળ જૈનો માટે છે, કેવળ ભારત વર્ષ માટે છે, સમસ્ત જીવ રાશિ માટે છે. સર્વ જીવોનું કલ્યાણ જેના બોધમાં રહેલું છે આ તીર્થંકરની દેશના છે. કોઈ પણ જીવ જો એને સાંભળશે, શ્રદ્ધાન કરશે, ઉત્તરોત્તર ક્રમિક એ આત્મવિકાસ કરતો કરતો એ પોતાના અનંત અવ્યાબાદ સુખને પામશે. તીર્થંકરના બોધની આ કરુણા છે. જગતના જીવોની કઈ દશા છે? આ દેશના દેવાનું કારણ શું? કે જીવોની અંદર બે ભાવ છે, એ બે ભાવથી એ સંસારમાં રેખડા કરે છે, એનું પરિભ્રમણ ચાલુ જ છે. કયા બે ભાવ? અહંભાવ અને મમત્વ ભાવ. આ બે ભાવ, અહંભાવ જ્યાં જ્યાં જન્મ્યો છે, જે જે દેહ ધારણ કર્યો છે અને જે જે સંજોગો એને પ્રાપ્ત થયા છે એમાં એને હુંપણાની બુદ્ધિ છે. આ અહંભાવ આપણે જ્યારે પણ વિચારીએ ત્યારે આપણા વર્તમાન દેહ સ્વરૂપના આધાર ઉપર જ વિચારીએ છીએ, આત્મ સ્વરૂપના આધાર ઉપર વિચારણા થતી નથી. અહંભાવ પછી એમાં
ભારતવર્ષીય છું, આર્ય છું, જૈન છું, વાણિયો છું, બ્રાહ્મણ છું, પુરુષ છું, ભણેલો છું, શ્રીમંત છું, રૂપાળો છું, અનેક પ્રકારના આ બધા પર્યાયો આવે છે. એ પર્યાય વર્તમાન જે દેહ છે, વર્તમાન પર્યાય છે, એને અનુલક્ષીને આવે છે. વેપારી છું, ઉદ્યોગપતિ છું, પ્રોફેશનલ છું, ટેકનોક્રેટ છું, આ બધા જ જે છે, જ્યારે જ્યારે જીવ વિચાર કરે છે સ્વ સંબંધી, ત્યારે પર્યાય સંબંધી વિચાર કરે છે, તત્વ સંબંધી નહીં. આ અહંભાવ છે. સૂક્ષ્માતી સૂક્ષ્મ અહમ, કે હું આત્મા છું, અન્ય નહીં. અને અન્યપણામાં હુંપણાની બુદ્ધિ, એ અહંભાવ છે. જગદગુરુ શંકરાચાર્યજીએ નિર્વાણ અષ્ટક લખ્યું છે, એમાં પણ જે મનો બુદ્ધિ ચિત્તાની બુદ્ધિ અહંકાર ચિત્તાની નામ, મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત, એમાં મન બુદ્ધિ ને ચિત્ત સુધી આપણે વિચારીએ, પણ અહંકાર એ પોતે, એ કયો? તું હજુ તને સત સ્વરૂપે ઓળખતો નથી, તે તું હજુ તને તત્વ તરીકે ઓળખતો નથી, અને તું જે રીતે ઓળખસ એ તારું રૂપ નથી. તું જે રીતે માનસ, હું પુરુષાર્થ કરું છું, હું પ્રયત્ન કરું છું, હું સમજું છું, હું આમ કરું છું, મેં આમ કર્યું, આ બધું તારું અહંકારનું સ્વરૂપ શું છે? તારું તાત્વિક સ્વરૂપ નથી, પણ પર્યાયિક સ્વરૂપ છે. એ કર્મકૃત વ્યક્તિત્વ છે, એ સ્વાભાવિક તારું અસ્તિત્વ નથી. અસ્તિત્વમાંથી જ્યારે વ્યક્તિત્વમાં જીવ આવે, એ અહંકાર છે. ઇટ્સ એ ફોલ્સ પર્સનાલિટી, ઇટ ઇઝ અ સેલો ઇમેજ. આપણે માનીએ છીએ કે મારું વ્યક્તિત્વ આ છે. તારું વ્યક્તિત્વ કર્મકૃત કદાપી હોઈ ન શકે, કારણ કે કર્મકૃત વ્યક્તિત્વ વિનાશી છે. આપ મુવે તો ડૂબ ગઈ દુનિયા, તારી બાયોડેટાનો શું અર્થ? તો બાયોડેટા સાથે તું ગયો અને તારી સાથે બાયોડેટા ગઈ, તો બાયોડેટા વાળા પુરુષને કોઈ હસ્તી નથી, જગત ભૂલી જાય છે. ગયો એ તો પતી ગયો. અરે એ ગયો નથી, છે. એ કોણ છે? એ બાયોડેટાથી રહિત જે હતો એ છે. આપણે ક્યારેય બાયોડેટાથી પર થઈ શકતા, ધર્મમાં પણ, સાધનામાં પણ, આરાધકપણામાં પણ, ઉપાસકપણામાં પણ, હજુ સૂક્ષ્મ અહંકાર જાગૃત, જાગૃત અને જાગૃત છે. એ ક્યાંક ને ક્યાંક એનો પડછાયો આપે જ, એની છાયા આપે જ. વ્યક્તિત્વની છાયા એટલે એને પરની છાયા કેવી છે, એને સમયસારની અંદર પર સમય કીધો છે આચાર્ય ભગવાન કુંદકુંદે. એટલી સૂક્ષ્મતા મૂકી છે, એટલી સૂક્ષ્મતા મૂકી છે, નહીંના આધાર ઉપર મૂકી છે, પણ સૂક્ષ્મતાને સમજવા માટે નૈવાદ સિવાય બીજો વિકલ્પ નથી, તો જ સમજાય. એણે કહ્યું કે સેજ પણ છાયા પડે કર્મની, તો પર સમય થઈ ગયો. અને સ્વસમય એ શુદ્ધાત્મા છે. જીવને સ્વસમય એનું ભાન થવું, એ સ્વરૂપનો સાક્ષાત્કાર છે. અને એની અંદર કંઈ પણ પરની છાયા આવવી, એનો સ્પર્શ થવો, એની અસર થવી, એનો પ્રભાવ ઉત્પન્ન થવો, એ પર સમય છે. અને જગતના જીવો પર સમયવત સાધના કરે છે. આ અનાદિ સ્વપ્ન દશા છે એની. આ દશાને કેવી કીધી છે? સ્વપ્ન દશા. અને ક્યારથી છે? અનાદિથી છે. ક્યારે? હજુ તે પોતાના શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપને હજુ પામ્યો નથી. એ જે પોતે સ્વયંપૂર્ણ છે, હિ સેલ્ફ સફિશિયન્ટ, એની પરિપૂર્ણતા માટે જગતના એક પણ પુદ્ગલ પરમાણુ માત્રની આવશ્યકતા છે નહીં. પણ છતાં પણ કોઈથી, કોઈના પ્રભાવથી, કોઈની અસરથી, કોઈની છાયાથી પોતાના વ્યક્તિત્વનો વિચાર કરે છે, જે હજુ પર સમયમાં છે. આનંદ ગંજી મહારાજે 18માં અરનાથ સ્વામીના સ્તવનની અંદર આ વાત મૂકી છે કે પ્રભુ તમારા આત્માના ધર્મને ઓળખાવો તો ખરા. અને એની અંદર એણે પછી સ્વસમય અને પરસમયની ગાથાઓ મૂકી. અદ્ભુત સ્તવન છે. જ્ઞાનીઓએ તો સ્તવન એટલે ભક્તિ, ભગવાનની ભક્તિ. આપણને એમ થાય કે લ્યો આ ભક્તિ ભાવ કહે ને, આવા રાગડા તેણે કાંઈ ન થાય ને, આવું બધું બોલતા આપણને શરમ નથી આવતી. પણ એક એક સ્તવનની અંદર તત્વની જે ગૂંથણી કરી છે આનંદગંજીએ, યશોવિજયજીએ, દેવચંદ્રજીએ, ચિદાનંદજી મહારાજે, જ્ઞાન વિમળ સુરેશ્વરજીએ, સ્તવનો તો એણે ભગવાનને નિમિત્ત બનાવ્યા છે. પ્રભુ સાથે ઓતપ્રોત થઈ અને પ્રભુના સ્વરૂપને ઉધારે, જ્યારે જે સ્વરૂપ દેખાય ત્યારે તે સ્વરૂપ એના પદમાં વણી લે છે. અને આ બધા જ વિતરાગના આત્માના સ્વરૂપો છે, એને જ્યારે વાત મૂકી છે ત્યારે આવી અદ્ભુત શુદ્ધ તત્વની પ્રરૂપણા, એટલે આપણે ત્યાં આચાર્યોની, પૂર્વાચાર્યોની આ ચોવીસે સ્તવના સ્તુતિઓ, એની અંદર અગાધ ભાવ ભર્યા છે. આજના જોડકણા અને ટાયલામાં આ કાંઈ વાત આવે નહીં. આજનો જે છે એના ઉપર પ્રીતિ છે, આપણને ભાવ ઉપર પ્રીતિ નથી. એટલે આપણને એમ થાય કે સારું જરાક રાગનું ગીત ગાવ ને, અને સારા રાગ ક્યાં? ફિલ્મના રાગ સારા. સિદ્ધ ચક્રનું પૂજન થતું હતું હમણાં, ગયા હતા અમારે સંબંધી, બહુ મજા આવી ગઈ. એમ કે શું મજા આવી ગઈ? તો કે ઝલક દીખલા જા ઉપર સિમંદર સ્વામીને શું ગાયું, શું નાઈચા બધા. આહા, સિદ્ધ ચક્ર, નવ પદની આરાધના, અંતરનું આવરણ હટી જાય જો શુદ્ધ ભાવે, અને એ ભાવધારામાં જો જીવ જાય તો. પણ અહીંયા તો એક એક હજી શ્લોક બોલાય એમાં તો કંઈ લક્ષ હોય નહીં, અને પૂજન થયા પછી ઓલી ધમાધમ શરૂ થાય, જેની અંદર શબ્દ કરતા રાગ તાલ નાચ ગાન અને આવી અભદ્ર ચેષ્ટા ભગવાનના નામે, ભગવાનની સામે. શું કરીએ છીએ? ધર્મનું આરાધન કરીએ છીએ, આશાતના કરીએ છીએ, શું કરીએ છીએ? ઉલ્લાસપૂર્વકની ભક્તિ, પણ ઉલ્લાસમાં શું આવ સિમંદર દીકલા જા, કઈ વાત કહેવા જેવી નથી. જ્ઞાની પુરુષોનું મહાત્મ્ય કેટલું અપાર છે! એ મહાત્મ્ય એટલું અપાર છે કે એમના સ્તવનોની અંદર કોઈ જો શુદ્ધ ભાવે ગાય શાંતિથી, અને કોઈ સારું ગાતા હોય અને કોઈ સાંભળે, તો પણ કેવા પરિણામ થાય એના, કેવા પરિણામ થાય! એવા પરિણામ થાય કે એની અંદરથી એને પોતાનું સ્વરૂપ પ્રકાશિત થતું જાય. ભક્તિ તો એને ભક્તિ કહેવાય. કોઈ સારી રાગ ઢાળ બહુ રોકાવું નહીં, એમાં ભાવની ઉત્કૃષ્ટતા હોય તો ગમે તે ભાવગીત પકડી લેવું, પણ ભાવની ઉત્કૃષ્ટતા ન હોય અને ટાયલા ને જોડકણા હોય કાંઈ અર્થ નથી. હાન હેર ઓન રાગને આલાપને, એનાથી કોઈ કંઈ સિદ્ધિ થવાની નથી. એ કરવાનું, પણ મનોરંજનના સ્થાને અદ્ભુત કરવાનું, આપણી જેટલી આવડત હોય એટલું. પણ ધર્મસ્થાનમાં જ્યારે આત્મા પ્રાપ્ત કરવા આવ્યા હોય ત્યારે શું કરવું? અને પછી કે અમને કોઈ ગાવા નથી દેતો, અમને અમારે ગાવું છે. તમારે શું ગાવું છે? ટાયલા ગાવા છે? અહીંયા તમારે ગાવું છે શું? તમારો રાગ દેખાડવો છે કે કેવું સરસ ગાવ છો એમ? તો આ કોઈ સંગીત સભા નથી. શ્રીમદ રાજચંદ્ર પરમ કૃપાળુ દેવનું જ્ઞાન મંદિર એ કોઈ સંગીત સભા નથી. અહીંયા તો દશાવાન પુરુષોના પદ જો ગાય તો દશાનું જાગરણ થાય. દશા પ્રત્યે આત્મ સ્વરૂપને ઓળખવા માટેનું શ્રવણ કરવાનું છે, પછી સ્વાધ્યાય હોય કે ભક્તિ હોય, બેમાં કાંઈ ફેર નથી. કૃપાળુ દેવે કહ્યું, ભક્તિથી ચિત્તની નિર્મળતા થાય છે, અને નિર્મળ ચિત્ત એ જ જ્ઞાનનો હેતુ છે, અને એ જ જ્ઞાન મોક્ષ કરાવે છે. ગાંધીજીને જવાબ દીધો છે 12મા પ્રશ્નની અંદર કે શું અભણને મોક્ષ થાય? તો કે અભણને ભક્તિ હોય કે ન હોય? તો કે હોય. બસ અભણની ભક્તિથી એને એની ચિત્તની. હમણાં પેલું ગંગા સતીનું ભજન બોલ્યા, એ કંઈ ભણેલા નહોતા કોઈ સ્કૂલમાં, પણ ભક્તિથી એને તો મોક્ષ થયો. એને પાનબાઈનો મોક્ષ કરાવ્યો. આવી આ જ્ઞાનીઓની કરુણા હોય છે, એના એક એક શબ્દની અંદર સનાતન સત્યની ગૂંથણી હોય છે. અને એ જો સાંભળીએ તો, ક્યારે કદાચ પહેલી વાર સાંભળીએ તો અર્થ ન સમજાય, બીજી વાર ન સમજાય, પણ જેમ જેમ સાંભળાય તેમ એ શબ્દ એનો અર્થ ઉત્પન્ન કરે, એનો ભાવ પ્રકાશિત કરે. અને જ્યારે ભાવ પ્રકાશિત, ત્યારે ખ્યાલ આવે કે હો, બ્રહ્માંડ ભાંગી જાય, આખું વિશ્વનું સત્યાનાશ થાય, તો પણ મેરું ડગે, પણ મન ન ડગે, ચલિત ન થાય. આ જ્ઞાન દશા જીવે સાધ્ય કરવાની, આ સાધકની અવસ્થા છે. દુઃખના ડુંગર તૂટી પડે તો પણ એ પોતે એમને અચળ અટળ અફર એના પરિણામમાં કોઈ બદલ નહીં. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો અહમ ભાવ અને મમત્વ ભાવ, બીજો ભાવ કયો? મમત્વ. આ અહમમાંથી સર્જાતું મમત્વ, હું જ ખોટો એનું મારું બધું ખોટું, આ મારું ઘર, મારા સ્વજન, મારો પરિવાર, મારો ધન, મારો સંગ્રહ, મારું પરિગ્રહ, મારું શિક્ષણ, મારો અભિપ્રાય, મારું આ બધું, ઇટ્સ માય ક્રિએશન, ઇટ્સ માય પ્રોડક્શન, મેં આ બધું કર્યું. આ બધું તે કર્યું ને એ તું જેણે કર્યું એ અહમ છે. અહમ ખોટો તો તારું મમત્વ ખોટું. જેનું ગણિતની ફોર્મ્યુલા ખોટી એનો દાખલો ખોટો, જવાબ ખોટો, તારો બધો જ જવાબ ખોટો છે. અને આ જીવ મમત્વના આધાર ઉપર કેટલા તોફાન કરે. એક મારાપણાને પોષવા માટે અથવા એક મારાપણાના રક્ષણ માટે કેટલા પ્રકારના કષાય કરે, કારણ કે એને મમત્વ સાથે મોહબુદ્ધિ થઈ છે. એ મોહબુદ્ધિના કારણે કષાય પરિણામ થયા જ કરે છે. આ કષાય પરિણામ કર્મોના બંધ કરાવ્યા જ કરે છે. અને જેટલું એનું મોહનીય તીવ્ર એટલા પ્રમાણમાં કષાયની સ્વરૂપની સ્થિતિ જ્ઞાનીઓ કે છે અનંતાનુબંધી. આ જ્યાં સુધી સમ્યકત્વ થયું નથી, બોધ પ્રાપ્ત થયો નથી, ત્યાં સુધી બંધાતા કર્મો કસાઈની ચોકડીનું સ્વરૂપ શું? ચાર ચોકડી કીધી કસાઈની, એમાં પહેલી ચોકડી અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાના વર્ણીય, પ્રત્યાખ્યાના વર્ણીય સંજ્વલન, પણ એ તો દ્રવ્યાનું યોગનો વિષય, તત્વજ્ઞાન પછી ચર્ચશું, પણ પહેલું અનંતાનુબંધી. તો જ્યાં સુધી આવી પ્રકારની સમ્યક સમજણ આવી ન હોય ત્યાં સુધી એ જીવ જે કર્મ બાંધ્યા કરે એ કર્મનું સ્વરૂપ શું? અનંતાનુબંધી. એક પૂરું થાય ત્યાં બીજું શરૂ થાય, એ પૂરું થાય ત્યાં ત્રીજું શરૂ થાય. આ રીતે એ કર્મથી એનો પ્રવાહ અનંત છે, કર્મનો પ્રવાહ અનંત છે. એટલે જીવ અનાદિ અનંત સંસાર પરિભ્રમણ કર્યા કરે છે. જ્યારે સમજણ આવે ત્યારે અનાદિ ઉભું રહે છે, આ અનંત બાદ થાય છે, હવે શાંત થાય છે, એનો અંત આવી શકશે, આજ નહીં તો કાલ અંત આવશે. તો અહીંયા કહે છે કે અહમ ભાવ અને મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે આ છ પદની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે. શબ્દ પણ કેવા મૂકી છે, દેશના મૂકી છે, પછી પ્રકાશી મૂકી છે. જ્ઞાની પુરુષોએ આ દેશના પ્રકાશી છે એટલે કોઈ એક પરમ સત્ય હતું જેના ઉપર આવરણ હતું, એને આવરણ દૂર કરી અને પ્રકાશમાન કરી, એમાં બીજું કંઈ કરવાનું નહોતું. પરંતુ અજ્ઞાનના આવરણો એમણે હટાવ્યા, માન્યતાના આવરણો એણે હટાવ્યા, મિથ્યા અભિપ્રાયના આવરણો એણે હટાવ્યા, મિથ્યાત્વના જાળા એણે દૂર કર્યા. માર્ગ તો છે જ, સ્વયં પ્રકાશિત આત્મજ્યોતિ છે, એને આ આત્મજ્યોતિ માટે થઈને કોઈ દિવેટ દિવેલ એની કોઈ આવશ્યકતા નથી. આ ધુમાડા વિનાનો દીવો ત્રણ જગતને અજવાડનાર છે એ નાથ ભક્તામનમાં કહે છે. એવો તારો અજબ દીવડો પ્રભુજી, ન ધૂમ્ર કે વાત જેમાં કઈ નથી, એવી સ્વયં જ્યોતિને પ્રકાશિત કરનાર આ મહાપુરુષોએ દેશનાને પ્રકાશી છે, છ પદને પ્રકાશ્યા છે, આત્માને પ્રકાશ્યો છે, અને એના સ્વરૂપ કેવું છે એ સ્વરૂપ રીતે પ્રકાશ્યો છે. આ છ પદથી વિચાર તને આત્મ સ્વરૂપ સમજાઈ જશે, વિવેકથી વિચાર તને સ્વસ્વરૂપ સમજાઈ જશે. કઠિન છે, વિકટ છે, પણ સરળ છે તારા માટે, કારણ કે સમજાવનાર છે એ પ્રાજ્ઞ પુરુષો છે, પરમ પુરુષો છે, શુદ્ધ આત્મ સ્વરૂપને પામેલા પુરુષો છે. એની સમજણે તું તારે સમજણ જોડી દે, તને સમજાઈ જશે, કોઈ મુશ્કેલી નહીં પડે. આપણે આપણી સમજણને બાજુ ઉપર રાખી એની સમજણના રાહે ચાલ્યા જાય, સમજાઈ જશે. અને અનાદિથી જે બ્રહ્મમાં જીવીએ છીએ, જે અજ્ઞાનમાં જીવીએ છીએ, જે કર્મબંધની અવસ્થામાં છીએ, એમાંથી છુટકારો થશે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ છ પદની દેશના પ્રકાશી છે. આ ભાવ નિવૃત્ત કરવાના છે. જીવમાં બે ભાવ એને અનંત સંસારનો અનુબંધ કરાવનારા છે, એ બે ભાવ એક અહમ ભાવ અને બીજો મમત્વ ભાવ. એનાથી શું થવાનું છે? નિવૃત્ત થવું છે. ભાવથી નિવૃત્ત થવું છે. આપણે તો છીએ જ, પણ આપણે એ ભાવને વળગેલા છીએ. આપણે એ ભાવથી છૂટા પડવું છે. એ ભાવથી વયાવૃત થવું છે, નિવૃત્ત થવું છે. આ ખોટો ભાવ છે, સ્વપ્ન દશાનો ભાવ છે. આપણે કહીને કોઈના મગજની અંદર કોઈ ઘૂરી ચડી ગઈ છે આમ જ માને છે. હવે એ જ્યાં સુધી એની માન્યતા બદલે નહીં ત્યાં સુધી એ ગાંડો માણાવે નહીં, પોતાને પ્રાઇમ મિનિસ્ટર માને. અને આમ તો પ્રાઇમ મિનિસ્ટર છે એ કે ડાયા છે એવું નહીં, પણ આવું બને. કોઈ વાર ભ્રમ આવી જાય, આ ભ્રમ છે, સ્વપ્ન દશા છે. સપનામાં પોતાને કઈ ને કઈ પ્રકારની પોતાની એક વિશેષ અવસ્થા જણાય છે, અને એની સાથે એકરૂપતા તદ્રુપતા એટલી બધી બની જાય છે કે પછી એ મય જ જીવ ચાલે છે. જ્ઞાની કે છે, સ્વપ્નમાં તને જે દશાનું ભાન થયું છે, જેની સાથે તું જોડાયો છે, એ ભ્રામક છે, વાસ્તવિક નથી. એ ભ્રામક છે. કોઈ એમ કે હું ચક્રવર્તી હતો, એટલે બીજે દી એમ કે ક્યાં ગયા મારા પહેરીદારો ઉઠીને જાગૃત થઈને, તો ઘરમાં કઈ નોકર હોય નહીં. બોલો કે પાણી પીવું છે, તમારે મેળે લઈને પી લ્યો. અરે પણ હું મહારાજા તું, પણ તું મહારાજા શેનો? તો કે સપનામાં મને હમણાં આવ્યું, હું હમણાં જ હતો, રાજા હતો. તારી ભ્રમણા છે, સપનામાંથી બહાર નીકળ, એમાંથી નિવૃત્ત થા. તું એ જેમ ભ્રમણા છે, વાસ્તવિકતા નથી, એમ વર્તમાન જીવન પણ આપણું ભ્રમણા છે, વાસ્તવિકતા નથી. જે જીવન જીવીએ છીએ એ કર્મના સંયોગના આધાર ઉપરનું, કર્મના ઉદય આધાર. હમણાં એક ઉદય વયો ગયો તો એ પછી પરિસ્થિતિ લઈ ગઈ. પુણ્યનો ઉદય, હમણાં પુણ્ય સમાપ્ત થયું તો બધું ગયું, તું એવો એવો રહી જાય હાથમાં સકોરું લઈને. ભ્રમણા છે, તું નથી, તું નથી. અનાદિ સ્વપ્ન દશા, એનાથી નિવૃત્ત થવાનું છે. આ સ્વપ્ન દશાના બે જબરદસ્ત ભાવથી આ જીવને મિથ્યાત્વના બે ભાવ છે, અહમ ભાવ અને મમત્વ ભાવ. આખા સંસારથી એ મમત્વ ભાવે જોડાયો છે, કારણ કે અહમ ભાવમાં પોતે ખોટું વ્યક્તિત્વ ધારણ કર્યું છે, એમાં બંધાયેલો છે. યશોવિજયજી મહારાજે આ આધ્યાત્મ સારની અંદર એને કહ્યું કે અમે તમને બીજો મંત્ર આપીએ છીએ. અહમ અને મમથી બંધાયેલા અને બંધાતા જીવને કહે છે, નાહમ ના મમ. આ તને અમે સૂત્ર આપીએ છીએ, નાહમ હું નથી, ના મમ મારું કાંઈ નથી, હું પણ નથી અને મારું પણ કંઈ નથી. કૃપાળુ દેવે સાદી સમજણ આપી, હું દેહાદી. આ અહમનો પ્રારંભ દેહ થયો. આ બધી જે કંઈ તત્વજ્ઞાનની વાત કરીએ એનો સરવાળો દેહ. હું દેહાદી સ્વરૂપ નથી, અહમ હું દેહાદી સ્વરૂપ નથી. પછી આ દેહ આજનો હોય, પૂર્વે ધારણ કરેલો હોય, ચક્રવર્તીનો હોય, રાજાનો હોય, ઇન્દ્રનો હોય, વાસુદેવ પ્રતિ વાસુદેવ ગમે તેવો હોય, હું દેહાદી સ્વરૂપ. 84 લાખ યોનીનો કોઈ પણ દેહનું સ્વરૂપ મેં ધારણ કર્યું હોય તો તે હું નથી. ખૂબ વિચારમાં આગળ ચાલતો જાય, ખૂબ વિચારમાં આગળ ચાલતો જાય, હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. એની સાથે જોડાયેલું જે સંસાર, જે સમયે જે દેહ ધારણ કર્યો તે સમયે જે હશે તે મારા નથી. તો કેટલા ભવ કર્યા? અનંત. અને એમાં આ કેટલા પૂતગલો જોડાયા તારી સાથે? એકય મારા નથી. આખા સંસાર સાથેનું એનું મમત્વ તોડતો જો, કોઈ મારા નથી. જે દેહ સાથે જે જોડાયો હોય એટલે કહ્યું કે સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમા ભ્રામક છે, હું જ નથી અને કોઈ મારા પણ નથી. ન ઇદમ ન મમમ ઉપનિષદમાં એ વાક્ય આવે છે કે આ કંઈ મારું નથી. ઈશાવાસ્યા નિદમ સર્વમ, બહુ સરસ ઉપનિષદનો પણ શ્લોક આવે. જ્યાં આધ્યાત્મિકતા છે ત્યાં તત્વની દ્રષ્ટિ શુદ્ધ છે. જ્યાં સંપ્રદાય છે ત્યાં જ આવરણ આવીને ઉભા રહીએ છે, પણ જ્યાં આધ્યાત્મિકતા છે ત્યાં આત્મતત્વની વાત છે. પછી વેદાંત આવતું હશે, સાંખ્ય દર્શન આવતું હશે, કોઈ પણ દર્શન હશે, એ અધ્યાત્મ એટલે આત્મલક્ષી, આત્મા સંબંધિત, એને અધ્યાત્મ કહેવાય. તો ત્યાં તો વાત ક્યાંક ને ક્યાંક સૂત્રો એ મળી જ રહે. આવા એકત્વના સૂત્રો, સમાનતાના સૂત્રો એ શોધવા જોઈએ. અને યશોવીજીજી મહારાજે એટલો ઉપકાર કર્યો છે કે અધ્યાત્મસાર ગ્રંથની અંદર એમણે ભારતના 6-6 દર્શનની અંદર જે આવી ઉત્કૃષ્ટ વાત મૂકી છે એ બધી ગાથાઓનું એને સંકલન કર્યું છે અધ્યાત્મસારમાં. એટલે કૃપાણુદેવે પત્રમાં લખ્યું છે કે અધ્યાત્મસારનું વાંચન ચાલે છે એ સારું છે, પણ એમાં તમે આત્મા સમજજો, કારણ કે અધ્યાત્મ એ આત્મા સંબંધી શાસ્ત્ર છે. એ નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષો એ દેશના પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્ર માટે જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વ સ્વભાવરૂપ મોક્ષને પામે. શોર્ટેસ્ટ પોસિબલ ડેફિનેશન ઓફ ધ મોક્ષ, ઉપાયની, સાધનાની. સાહેબ મોક્ષ મેળવવો છે, શું કરવું? હિમાલય ચડવો, કેટલા કષ્ટ સહન કરવા, કેટલા દુઃખ ઝેલવા, શું કરવું, કઈ અગ્નિમાં તપાવવું? લોકોને તો જ્યારે કઈ વાત આવે, હા શું કરવું પડશે, મફતમાં થાય છે, આ છે તે છે. અહીંયા સહજમાં મોક્ષ બતાવનારા પુરુષ છે. સહજ, સહજમાં માત્ર કરવાનું તારે શું છે? તો કે છે તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે. તારે શું કરવાનું છે? પરિણામ કરવાનું છે. આ સાધના, અંતર્મુખી સાધના, આ ધ્યાન, ધ્યાનનું સૂત્ર. આ નિર્વિચારે ધ્યાન નથી, પણ સ્વવિચારે ધ્યાન છે, જે નિર્વિકલ્પતાનું પરિણામ લાવે તે ધ્યાન છે. સ્વવિચારથી શરૂ થાય અને નિર્વિકલ્પતામાં જેનો અંત થાય એને અનુપ્રેક્ષા ધ્યાન કહે છે. આપણે ત્યાં જૈન દર્શનની અંદર અદ્ભુત યોગ આપ્યા છે. યોગ દ્રષ્ટિ સમુચયની અંદર યોગનું સ્વરૂપ શું? આત્મા પમાડે એ કે દેહને અમર કરે એ. એક યોગ ચાલ્યો છે ભારતભરની અંદર, દેહને અમર કરવો, દેહને દિવ્ય કરવો, દેહને પુષ્ટ કરવો, દેહને સુદૃઢ કરવો, આ યોગ ચાલે છે. અને જૈન દર્શનમાં યોગની માત્રા કીધી છે, સામાયિક છે, કૌશક છે, પ્રતિક્રમણ છે, અનેક પ્રકારની બીજી વિધિઓ અનુષ્ઠાનો છે, એ બધા યોગમાં કીધા છે આત્માને શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત કરવો. હવે વિચાર કરીએ તત્વની દ્રષ્ટિએ તો દેહ અમર થાય, દેહ પૂતગલની રચના છે. તો આખા યોગનો ભેદ તાત્વિક દ્રષ્ટિએ તો દર્દને દૂર કરવા, દુખાવાને દૂર કરવા, રોગને દૂર કરવા, એ પણ એક યોગ છે, પણ એ બધા ઔષધ યોગ છે, ઉપચાર યોગ છે, મુક્તિના યોગ નથી. યોગ તો આત્માને મુક્ત કરે કર્મથી, પૂતગલથી, દોષથી, દુઃખથી, સંસારથી, જન્મ મરણના ચક્કરથી મુક્ત કરે એ યોગ છે. મોક્ષેણ યોજના સહ યોગ હરિભદ્ર સુરી પડકાર કરીને કહે છે. અને ઈશો વિજયજીએ 8 દ્રષ્ટિની સજ્જાઈમાં એને ઢાળી છે. જીવને મોક્ષની સાથે જોડે, સાક્ષાત સિદ્ધપદની સાથે શાશ્વત સંબંધ જે બાંધે એવો કોઈ પણ ધર્મ વ્યાપાર એ યોગ છે. પછી કોઈ પણ વિધિ હોય, કોઈ પણ ક્રિયા હોય, કોઈ પણ અનુષ્ઠાન હોય, કોઈ પણ પ્રકારની સાધના હોય, પણ જીવને એ સિદ્ધપદની સાથે શાશ્વત સંબંધ બાંધે આ યોગનું સ્વરૂપ છે. મુક્તિ સાથે જોડે તે યોગ. અહીંયા કૃપાળુદેવ આ યોગ બતાવે છે. સહજ પદ પ્રાપ્ત કરવું છે, આત્માના સહજ સ્વભાવ સાથે જે વિચારણા જોડે એ વિચારણા યોગ છે, જેથી પરિણામમાં પોતાનું સહજ સ્વરૂપ પ્રગટે. આ યોગનું સ્વરૂપ છે. શું કરવાનું છે? પરિણામ કરવાનું છે. પરિણામ જ્યારે કરવું છે ત્યારે પોતે પોતાનો વિચારથી પરિણામ કરશે. મારા આત્માના ભાવો એ મારું પરિણામ છે, પણ જેવી મારી વિચારદશા એવું મારું પરિણામ. જેવી વિચારદશા શુદ્ધ થાય એમ પરિણામ પણ શુદ્ધ થાય. જો સ્વાર્થની વિચારદશા હોય તો પરિણામ કેવું હોય? ક્લિષ્ટ હોય. પણ જો પરાર્થની વિચારદશા હોય તો પરિણામ શુભ હોય. અશુભ અને શુભ પરિણામનું કારણ તે સમયે આ જીવનો વિચારનું લેવલ શું છે, એનું સ્તર શું છે. સ્વાર્થમાં, પદમાં, પ્રતિષ્ઠામાં, લૌકિકની અંદર જે આખો રાચ્યો માચ્યો છે એનું પરિણામ કેવું થાય? અશુભ. સ્વાર્થનું પરિણામ છે, કારણ કે વિચારમાં સ્વાર્થ છે. મતલબી છે માણસ, મતલબી માણસ ગમે તે કરે તો પણ એનું પરિણામ અશુભ છે. તો અહીંયા વિચારણા કરવાની છે. શું વિચારણા કરવી છે? પરિણામ કરવું છે. પરિણામ શું કરવું છે? કે હું આ સ્વપ્ન દશાથી રહિત મારું સ્વરૂપ છે, હું આ નથી. અને એ સ્વપ્ન દશામાં મારો અહંભાવ, તો પહેલા વહેલા અહંભાવથી મારે નિવૃત્ત થવું. અને જેનો અહમ ગયો એનો મમત્વ, કારણ કે મમત્વનું અધિષ્ઠાન અહમ છે, મમત્વનો આધાર અહમ છે, મહત્વનો પાયો અહમ છે, મહત્વનું મૂળ અહમ છે. મૂલમ નાસ્તિ કુતો શાખા. ગીતાની અંદર સરસ મજાનો ભગવાને એક બોધ શરૂ કર્યો છે 15મા અધ્યાયની અંદર. અરે જેનું મૂળ નથી એની શાખા પ્રશાખા ફળ ફૂલ ક્યાંથી હોય? જો હું જ નથી આ પર્યાયમાં, આ સ્વપ્ન દશા ભ્રામક દશા તે હું નથી, જો હું જ નથી તો આ બધું મારું ક્યાંથી થયું? હું લઈને મારું છે, હું નથી તો મારું નથી. હવે જ્યાં સુધી મારું છે ત્યાં સુધી હું ખોટો છે, ત્યાં સુધી મારું બધું છે. હું જ્યારે નીકળી ગયો ત્યારે મારું કશું નથી. આ પરિણામ કરવું. અને આ પરિણામ કરવાની અંદર કોની સહાયતા જોઈએ? માત્ર જે પરિણામ કરવું છે એવો વિચાર, આ બોધની સહાયતા જોઈએ. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એક વાર શું વિચારણા કરતો? કેવી શું? એ શું વિચારણા ત્યારે થાય? હવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. આ સુવિચારણા પ્રગટશે, તને બોધના આધારે પ્રગટશે. પણ બોધ ક્યારે પ્રગટશે, બોધ ક્યારે સુહાશે, બોધ ક્યારે પરિણામ પામશે? તારી દશા જો હશે તો. આવી દશામાં સદગુરુના બોધના આશ્રયે જીવને શું વિચારણા કરવાની છે? આ પરિણામ કરવું છે. અને પરિણામ અંતર્મુખી છે. પરિણામ ક્યારે બહિર્લક્ષી થાય નહીં. પરિણામ એ અંતર્મુખી સાધના છે. મારે મારા અધ્યવસાયને, મારે મારા પરિણામને, આત્માના પરિણામને શુદ્ધ કરવા છે, સાચા કરવા છે, એની ભ્રમણાને ટાળવી છે. ભ્રામકમાંથી વાસ્તવિકતામાં આવવું છે તો મારે વિચારવું છે, સદગુરુના બોધનો આશ્રય લઉં, મારી રીતે વિચારીશ તો હું તો તરંગમાં જઈશ. આગમ વિના જે કહ્યું છે, ગમ પડે નહીં અને ધ્યાન પણ તરંગરૂપ થઈ પડે, તરંગમાં ચાલ્યો જઈશ. સદગુરુનો બોધ જો સાથે નથી તો શું ધ્યાન કરવાનું? તું તારું ધ્યાન તો કેવળ તરંગ છે. રહ્યો જરાક ગાંડપણમાં, નસો ચડી ગયો તને, 2 કલાક સુધી ધ્યાન કર્યું, 2 કલાક કર, 5 કલાક કર, અહમ પુષ્ટ થવાનું. આ ધ્યાનથી અહમ પુષ્ટ થવાનું. સ્વરૂપની જાગૃતિ નહીં થાય. કારણ કે એ જે રહ્યો કેન્દ્રમાં શું હતું? અસત. અને અસતમાંથી ક્યારેય સત ઉત્પન્ન થતું નથી. આપણે તો કેટલી કેટલી વસ્તુ પરમ કૃપાળુ દેવે એના વચનામૃતની અંદર આ બધા રહસ્યો ઉદ્ઘાટિત કર્યા છે, પ્રકાશિત કર્યા છે. એ કહે છે કે જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. પરિણામ કરે તો અવસ્થા શું થાય? જાગૃત થાય. કોણ જાગૃત થાય? જે સૂતો એ થાય ને. આજ સુધીની શું દશા હતી? સુસુપ્ત અવસ્થા હતી. સુસુપ્ત અવસ્થા હતી અથવા સ્વપ્ન અવસ્થા હતી, પછી જાગૃત અવસ્થા ને પછી ઉજાગર અવસ્થા. અવસ્થા ચાર આનંદગંજી મહારાજે કીધી છે એના સ્તવનમાં 24મા આવે છે. સુસુપ્ત, સ્વપ્ન, જાગ્રત, ઉજાગર, ચાર દશા જીવની. અને આ ચાર દશા જૈન દર્શનમાં છે ને અધ્યાત્મ દર્શનમાં છે, ઇતરમાં પણ આ જ છે. એને તુરીય શબ્દ મૂકે છે, તુરિયાવસ્થા. એ ઉજાગર અવસ્થા છે. એ વાત પછી. જીવ સુસુપ્ત અનાદિકાળથી નિગોદમાં રહેલો જીવ સુસુપ્ત છે, ગાઢ મિથ્યાત્વી છે, કંઈ ભાન નથી સ્વરૂપ. સ્વપ્ન દશા, અને એ જીવ કદાચ ક્યાંક આવ્યો આવી રીતે આપણી જેમ વ્યવહાર રસીમાં આવ્યો, તો પછી સ્વપ્ન દશા. આ મારું, આ તારું, આ હું, આ પર, અહમ, મમ, આ બધી સ્વપ્ન દશા છે, ભ્રામક છે, અવાસ્તવિક છે. જ્યારે પોતે પરિણામ કર્યું સદગુરુના બોધનું, તે સ્વપ્ન દશાથી રહિત માત્ર મારું સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે. પોતાનું શબ્દ મૂકો, મારું નથી મૂકું, કૃપાળુ દેવ છે, પોતાનું સ્વરૂપ છે માત્ર. એમ જો જીવ પરિણામ કરે, પરિણામ કોણ કરે? જીવ કરે કે મિસ્ટર એબીસી કરે, XYZ કરે? આપણે પરિણામ કોણ કરે છે? જીવ નથી કરતા, અહંભાવ કરે છે. હું પરિણામ કરું, વસંતભાઈ પરિણામ કરે છે, સુધીરભાઈ પરિણામ કરે છે, હર્ષદભાઈ પરિણામ કરે છે. હા, અમે પરિણામ કરીએ છીએ, શું થાય? પણ તું પરિણામ જ અહમથી કરસ, હજી એમાંથી તો નિવૃત્ત થાય. એ જ્યારે સાધના કરવા બેસે ત્યારે પોતાનું વ્યક્તિત્વનો આભાસ પણ ન રહે, હું જીવ છું. સાધના જીવ તરીકે થાય, સાધના વ્યક્તિ તરીકે ન થાય, વ્યક્તિત્વના આધારે ન થાય. મારું શરીર બહુ સારું છે ને, હું રૂષ્ટ પુષ્ટ છું ને, આવા બધા ભાવ રાખીને હું તો એક કલાક સુધી બેસું, મને કાંઈ ન થાય. અરે, તું હજી અહમભાવમાં છું, શું સાધના કરીશ? એમાંથી તો નિવૃત્ત થાય પહેલા. કે કર્મના સંયોગ છે. પરિણામ કરનાર જીવ છે, શરીર પરિણામ ન કરી શકે એટલી આપણને ખાતરી કરી. પરિણામ શરીર ન કરી શકે, પરિણામ જીવ જ કરી શકે. એટલે વિતરાગના માર્ગને કૃપાળુદેવ લખે છે કે અબુદ્ધ ને અશક્ત પણ એ માર્ગને પામે છે, તો એમાં એનું શરીરની શક્તિ ક્યાં રહી? અને એનું લૌકિક શિક્ષણ પણ ક્યાં રહ્યું? અબુદ્ધ અને અશક્ત પામી જાય એવો આ માર્ગ. કારણ કે જો જીવ રીતે આરાધના કરે તો એમાં એની આ લૌકિક એકેય સંપત્તિની આવશ્યકતા નથી. એમ જો જીવ પરિણામ કરે, જો બહુ સરસ. એક તો પેલા પોતાને પોતે પરિણામ કરવાનું છે, જીવે પરિણામ, જીવના રૂપમાં પરિણામ કરવાનું છે. અને તે સ્વપ્ન દશા, આ અહમ અને મમત્વ એ સ્વપ્ન દશા છે. એ બસ વિચાર, સાચું છે ખોટું જ્ઞાનીએ કીધું છે, બસ આનું પરિણામ કરતો રહે, એમાંથી તું પ્લસ માઇનસ કરતો જા કે વાત કેટલી સાચી. એમાંથી આપણી જેટલી સ્વપ્ન દશા છે એની બાદબાકી કર. એ બધી બાદબાકી કરીશ પોતાની ભ્રામક દશાની. અહમની પણ બાદબાકી થશે, મમની પણ બાદબાકી થશે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ. આ બસ આ એંધાણ તું રહ્યો, હવે એક બાદબાકી હવે થઈ શકતી નથી, એક પણ વસ્તુ હવે બાદ કરી શકાતી નથી. આવું પરિણામ કર તો જીવ કે છે સહજ માત્રમાં જાગૃત થાય. એક વાર પરિણામની ધારા ચાલી, પરિણામની ધારા ચાલી, એ ધારા એવી ચાલશે સહજ માત્રમાં જીવ થાય. પછી ગજ સુકુમાર હોય, નેતારજ હોય, પ્રસન્નચંદ્ર રાજર્ષિ હોય, એકવાર પરિણામની ધારા પોતાના સ્વરૂપ વિશેની ધારી કે ઓહો માથે મુગટ ધારી તે હું નહીં, ઓહો હું કોણ, વિચાર આવ્યો અરે આ બધું સગડીના ઉપસર્ગ સહન કરે તે હું નહીં, આ સસરો તે મારો નહીં, હું કોણ, પરિણામની ધારા ચાલી. આ સોનીણો મને મસ્તક બાંધી અને પીટે છે, આ માન માયરા છે, આ બધું અસત્યના એના જવલા ચડી ગયા છે, હું મેતાર જ કોણ નહીં, સોનીણો કોણ.
આત્મનિંદે આપનો રે સોનીળાનો શું દોષ.
ગજ સુકુમાર પણ સસરાને દોષ નથી આપતો, મેતાર જ સોનીને દોષ નથી આપતા. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ભૂલી ગયા, વિપક્ષી શત્રુ એના રાજ્યમાં આવ્યો છે, ભૂલી ગયા હું તો આત્મા છું પ્રભુ, આ બધી અહમ અને મમની દશાથી પર છું, મારું તો શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છે, આ પરિણતિ મારી નહીં. આમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય, અને સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વ સ્વભાવરૂપ મોક્ષને. વિશેષ અવસરે સત્પુરુષોનું યોગદાન જગતનું કલ્યાણ.